વર્ષા ઋતુ ગયા પછી શરદ ઋતુમાં નાના નાના ખાબોચિયામાંથી પાણી ખૂટતા માછલા વ્યાકુળ થાય, પણ જે માછલા વિશાળ જળની અંદર ઊંડા જળાશ્રયની અંદર રહ્યા હોય એ સુખી હોય, એને કોઈ પણ જાતની દુઃખની કે આપત્તિની પરિસ્થિતિ ઉપસ્થિત થાય જ નહીં. વ્યવહારિક પરિસ્થિતિ માણસને દુઃખદાયક જ હોય અને છીછરી હોય, જ્યારે નૈસર્ગિક પ્રાકૃતિક જે છે એ સંતોષકારક હોય, શાંતિવાળી હોય અને ઘેરી હોય. હંમેશા વ્યવહાર દુઃખદાયક જ હોય છે. વ્યવહાર માત્ર ઉપાધિ અને અશાંતિનું કારણ હોય છે. પણ સુખી નીર જે નીર અગાધા, જે ઘેરા પાણીની અંદર માછલા તરીકે રહે છે, એ બિલકુલ શાંતિથી. આ મનરૂપી માછલું પણ જ્યારે વિચારોના ઘેરા પાણીની અંદર, વૈચારિક ઘેરા પાણીની અંદર જ્યારે મન રહે છે, ત્યારે એ પણ શાંત રહે છે. સુખી મીન જે નીર અગાધ, ઘેરા પાણીની અંદર માછલું જેમ શાંત અને સુખી હોય, એમ મન મનરૂપી માછલું પણ ઘેરા અને ઊંડા વિચારોની અંદર પણ શાંત અને સુખી હોઈ શકે. પ્રકૃતિમાં માણસ હંમેશા નૈસર્ગિક જીવનની અંદર આવો નિરાંતવાળો હોય. રામ અને લક્ષ્મણજી બંને એક પહાડ ઉપર પ્રકૃતિની વચ્ચે નિરાંતે બેઠા છે. સાહજિકતાથી ત્યાં સત્સંગ પણ થાય, સારા ઊંચા વિચારો પણ આવે. વ્યવહાર કોઈ દિવસ ઊંચા વિચારો લાવવા દેશે જ નહીં, તમને નીચે ને નીચે ફેંકશે. કોઈ પણ વ્યવહાર જ્યારે નૈસર્ગિક જીવન, પ્રાકૃતિક જીવન માણસને ઊંડા વિચારમાં, શાંતિવાળા સત્સંગમાં અને નિજ સ્વરૂપની અંદર ઊંડે ઉતારનારા હોય છે. જેમ ભગવાનને શરણે ગયા પછી, નિજ સ્વરૂપને શરણે બેસી ગયા પછી, પોતે પોતામાં ભળી રહ્યા અને પોતે જોયું પોતાનું આપ, ત્યાં જઈને જે બેસી ગયો તે સુખી મીન જે નીર અગાધા. અને જીની હરિ શરણ એક ઉપાધા, ભગવાનને શરણે જે ગયો પછી એને કોઈ ઉપાધિ વ્યવહારિક નડે નહીં અને અડે જ નહીં. વરસાદ ગયા પછીથી પાણી ઠર્યા હોય અને કમળ ના વેલા બહાર નીકળ્યા પછી એની ઉપર ફૂલ ખીલી ઉઠે ને કેવા શોભી રહ્યા છે ફૂલ. નિર્ગુણ અને સગુણ, ભગવાન નિર્ગુણ છે પણ એ ક્યારેક ક્યારેક સાકાર પણ બને છે. પણ નિર્ગુણ જયારે સાકાર બને તો પણ પદ્મપત્ર ઇમામ બસા જલ કમલવત, પાણીનો કે વ્યવહારનો સ્પર્શ એને સુખી કે દુઃખી કરી શકે નહીં. વ્યવહારનો સ્પર્શ થાય છતાં એને દુઃખી ના કરે, અશાંત ના કરે. કમળ ના મૂળ કીચડમાં હોય, એ જાતે પાણીમાં રહેતું હોય, પણ જ્યારે ખીલીને બહાર ઉપર આવી જાય ને ત્યારે પાણીનો સેટ પણ સ્પર્શ ન થવા દે ને આવે તો પણ એને એમ એની એમ સરકી જાય જળ. એમ ભગવદ્ સ્મરણથી કે નિજ સ્વરૂપની અંદર પહોંચ્યા પછી વ્યવહાર કમળના પાંદડા ઉપરના પાણીની માફક સરકી જાય, એને પલાળે જ નહીં, એને અશાંત કરે જ નહીં. નિર્ગુણ બ્રહ્મ સગુણ ભય, જેમ નિર્ગુણ છે કમળની જળની અંદર છતાંય જળ બહાર કમળ ખીલી ઉઠે, એમ નિર્ગુણ બ્રહ્મ સગુણ થઈને પ્રગટ થઈ બધાની વચ્ચે રહે છે. ભમરાઓનો જે ગુંજારો એ પણ ઉપમાન આપી શકાય એવો છે. અનેક પક્ષીઓના જાત જાતના અવાજ, કારણ હવે તો શરદ ઋતુ આવી છે, બધી જ આકાશ નિર્મળ થઈ ગયું, જળ પણ ભરેલા અને ચારે બાજુ લીલોતરી હોય, એટલે એ સ્થિતિની અંદર સુંદર ખાગરવ અનેક પ્રકારના પક્ષીઓના જુદા જુદા અવાજ આમ થયા જ કરતા હોય અને મધુર લાગે. ચક્રવાત પણ સંધ્યાકાળ જોઈને મનમાં દુઃખી થઈ રહ્યો છે. સાંજ પડે અને અજવાળું કે ચંદ્ર ન મળે એટલે ચક્રવાત ને ચકવા ચકવી રાતે અંધારામાં એને દુઃખી થાય. જેમ દુર્જન માણસ પારકાની સંપત્તિ જોઈને દુઃખી થાય કે બીજાનું નરિયું ઊંચું જતું હોય તો ઈર્ષામાં એને સહન થાય નહીં. કે જેમ મારી એક આંખ ફૂટે તો મારા પાડોશીની બે આંખ ફૂટવી જોઈએ, આ ઈર્ષા. તો એ દુર્જન માણસ પારકાની સંપત્તિ સહન કરી શકે નહીં એમ ચક્રવાત એ ચંદ્રના ઉદયને સહન કરી શકતો નથી. ચાતક પણ આમ વરસાદના ફોરાની કે સીધું જ મોઢામાં પડે અને એ લઉં પણ તરસ એની છીપતી નથી. કેમ કે આટલો બધો વરસાદ વરસી ગયો અને છતાંય ચાતક તરસ્યું ને તરસ્યું રહ્યું અને હજુ જાણે કે મોઢું ખોલીને ઊંચે જોઈને બેસે સીધું છાંટો પાડે ફોરવું પડે છે. પણ એ દુઃખી આટલો વરસાદ પડી ગયા પછી પણ કેવો કે જેમ શંકર ભગવાનનો દ્રોહી કોને કહેવાય સમજી લેવાનું. જેની સુખ લહરીને શંકર આટલું બધું સરસ ભગવાન શિવ કલ્યાણકારક છે. શમ નામ કલ્યાણમ કરોતિ ઇતિ શંકર, આવા કલ્યાણકૃપ ભગવાન શંકર છે. છતાંય ભગવાન શિવનો દ્રોહ કરનાર છે, એને ક્યારે સુખ ન મળે. શરદ ઋતુનો આતપ એટલે તાપ, નિશી શશી રાત્રિના ચંદ્રને આમ છુપાવી દે છે, ઢાંકી દે છે, જેને કહેવાય કે ઓતરા ચિત્રાનો તાપ, ભાદરવા ને આસોનો તાપ, એ શરદ આતપ એનો પાક થવાનો હોય એટલે ગરમી જોઈએ છે. રોજ પાકે નહીતર જો ગરમી ના પડે ભાદરવાની આસોની તો પાક તૈયાર ના થાય. એટલે એ શરદ આતપને જેમી શશી નિશી શશી અપહરઈ, રાત્રિ અને ચંદ્રને હરી લેતો હોય એવો એવી ગરમી અને એ ગરમી પણ કેવી, સંતોના દર્શનથી કોઈ સંત મહાપુરુષના દર્શનથી પાપ ટળી જાય એમ નિશીના અંધકાર પણ દૂર થઈ જાય છે. ચકોરનો સમૂહ ચંદ્રને જોઈને ભગવાનના શ્રી વિગ્રહને સ્વરૂપને આમ જોઈ નિરખ્યા જ કરતો હોય એક મટકુઈ ના માળે આમ આંખ કે માથું પણ ન હલાવે અને સતત એને જોયા કરતા એમ ચક્રવાકનો બધો સમુદાય ચંદ્રની સામે ભગવાનની સામે જેમ ભક્ત જોઈ રહે એમ ચક્રવાક ચંદ્રની સામે જોઈ રહ્યા છે. ભારે થઈ ગઈ મચ્છર મચ્છર મચ્છર. હવે શરદ ઋતુ ઉતરી અને ઠંડી પડવા માંડી અને જેમ ઠંડી વધે એમ મચ્છર સૂકી હવામાં નાશ પામે. બીતે હિમત્રાસ મસક દંશ બીતે હિમત્રાસ, વધારે પડતી ઠંડી પડે ને ઢાકળ પડે એટલે મચ્છર નો નાશ પામે એમ અત્યારે શરદ ઋતુની અંદર મચ્છર નો નાશ થઈ ગયો. જેમ કોઈ પવિત્ર બ્રાહ્મણનો દ્રોહ કરે એને દુઃખી કરે એને અપમાનિત કરે એને કોઈને કોઈ રીતે રંજાડે તો એ રંજાડનારનું કુળ નાશ પામે છે એમ અહીંયા ગાડી મચ્છરોનું કુળ નાશ પામે છે ઠંડીના ત્રાસથી. વરસાદ જાય પછી ઝાકળ પડે એટલે જે સાપોલિયાને જમીનમાં રહેવા વાળા જે કઈ જંતુ જીવ જંતુ હોય એ બધા ઝાકર ને લીધે બહાર ના રહે, પછી દરમાં પેસી જાય. રાત્રે સાપની બીક હોય જ નહીં, ઝાકળ પડવાનો શરૂ થાય ને એટલે સાપ બધા દરમાં પેસી. અંધારે ચાલો તો કશું ના. આ ખેડૂતો કેમ વિશ્વાસથી ખેતરમાં ફર્યા કરતા હોય, રાતે ઝાકળ પડે એટલે બધા જ ભૂમિ જીવ સંકુલ રહે, બધા જે ભૂમિગત થઈ જાય અંદર જતા રહે. શરદ ઋતુ જાય એટલે વરસાદ, બધા જ ભૂમિગત થઈ જાય. કેમ શરદ ઋતુ આવી ઝાકળ પડવાને કારણે. એ પ્રકૃતિનો ને ઉપમા કોની સાથે આપી, કેમ સદગુરુ પ્રાપ્ત થાય, શરદ ઋતુ આવે અને બધા ઝેરી અંદર જતા રહે સાપ સાપોલિયા, એમ સદગુરુ પ્રાપ્ત થાય એટલે સંશય અને ભ્રમ નો બધો સમુદાય ભૂમિગત થઈ જાય, નાશ પામે, એ બહાર નીકળી જ ના શકે. સંશય હોય કે જે ભ્રમ હોય એ ગુરુ મહારાજના આવવાથી પ્રાપ્ત થવાથી બધા શાંત થયા દૂર થઈ જાય. એમ અહીંયા ગાડી શરદ ઋતુ આવે ઝાકળ પડે એટલે બધા જ સાપ સાપોલિયા દરમાં પેસી જાય બહાના, એનો ભય નહીં, ભ્રમનો ભય નહીં, ભ્રમ હા એની મેદ દૂર. આખી પ્રકૃતિનું નિરૂપણ સાત્વિક કર્યું છે અહીંયા ગાડી. કાલિદાસે એને થોડુંક ઉશ્કેરાટવાળું છે, જ્યારે એ જ પ્રકૃતિ અહીંયા ગાડી તુલસીદાસજીએ સૌમ્ય દર્શન કરાયા.